હવે આપણે 16મું સમજવા પ્રયાસ કરીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના માર્ગશીર્વદી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ એમ વાર્તા કરી, જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે, અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે, અને પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં, અને ભગવાનને સંતે જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને પણ તે વચનને વિશે સંશય કરે નહીં, અને સંત કહે જે તું દેહ ઇન્દ્રિય મન પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું અને દેહાદિક સર્વે અસત્ય છે એમ વચન કહે તેને સત્ય માનીને તે સર્વથી જુદો આત્મરૂપે વર્તે પણ મનના ગાઢ ભેળો ભળી જાય નહીં, અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે નહીં, અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે, એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ તે જાણીએ જે તેને વિવેક છે. બહુ સરસ વચનામૃત 16મું છે. તો ભાઈ વચનામૃતની કથા છે. આમાં છે ને વચનામૃતની કથામાં શ્રોતાના બે વિભાગ થઈ જાય, મજા આવે ને એટલી બધી મજા આવે, અને ન આવે એના મનમાં થાય હવે કારે પૂરું કરશે સ્વામી, આજ પૂરું કરવાના છે કે નિત કરવાના, મનમાં એમ તો છ એક કાંટો પગ્યો એટલે હવે લગભગ શ્રીપતિમ થાય ને આગળ નહીં વધે, બીજું શરૂ કર્યું. અને જેને વચનામૃતમાં મોજ આવે એને તો આપણે તો 1.5 કલાક છે, કદાચ સામટા 15 કલાક કથા સાંભળવી પડે ને તોય પણ એને કંટાળો ન ઉપજે જેને આમાં રસ પડે. આધ્યાત્મિક ગ્રંથ છે, બહુ ટોપ લેવલનો ગ્રંથ છે, આનાથી પર કોઈ વસ્તુ જ છે નહીં, કોઈ વાત જ નથી એમ, એટલે બહુ ઊંચે પહોંચાડવાના છે ને. લીલા ચરિત્રમાં કેવું છે, એમ બધાને મોજ આવે, એમ વચ્ચે વચ્ચે હાલ્યું જવાનું હોય, આમાં કાં તો આગળ ને કાં પાછળ, એટલે થોડું કાહટું પડે, પણ હિંમત રાખજો. વાત આવી ને હિંમત રાખવી, શ્રદ્ધા રાખવી, કારણ કે આજ નહીં તો કાલ, 13મી નહીં તો 14મી 15મી પણ એક શિબિરમાં તો સમજવું જ પડશે, ગમે તે દાડે સમજાય વિના છૂટકો નથી. તો પછી અત્યારથી તૈયારી કરીએ કે આપણે કાંઈક સમજીએ, કાંઈક ઊંડા ઉતરીએ. જો વચનામૃતની કથા કે જેને ગમે ને એની વાત જ જુદી. એક ગામમાં 2-3 વર્ષ પહેલાં આપણી પારણ હતી, એક ગામમાં અમે અગાઉ તૈયાર કરવા ગયેલા, નક્કી કરવા ગયેલા કથા, એટલે બધું જોવા માટે એક સાધુ રહેતા હતા. એ સાધુ આપણી કેસેટ સત્સંગજીવની લઈ ગયેલા અને સાંભળતા હતા. મને કહે સ્વામી 68 ફેરી મેં સત્સંગજીવની કેસેટ સાંભળી, મેં સંકલ્પ કર્યો છે કે 108 ફેરી સત્સંગજીવની કેસેટ સાંભળવી. મેં કીધું સારું, બીજા સંતો બધા સાથે હતા 2-3, એ કે બીજી એક કેસેટ છે, એટલે સંતો કીધું વચનામૃતની કેસેટ છે તો મને મોકલજો ને કે, એટલે પછી અહીંયાથી મધ્ય પ્રકરણની વચનામૃતની કેસેટ મોકલી સંતોએ. પછી ફરી વાર અમે કથા જ્યારે કરવા ગયા એ ગામમાં, એટલે મેં સહજ પૂછ્યું, મેં કીધું કેટલે પોગ્યા 68 થી, મને કે બસ 68 ને 68 જ. મેં કીધું કેમ એમ, મને કે વચનામૃત સાંભળવું છે કે, અને વચનામૃત 22 ફેરી સાંભળી નાખ્યું મધ્ય પ્રકરણ, અને 108નો સંકલ્પ જે હતો ને હવે મેં સંકલ્પ ફેરી નાખ્યો કે હવે સત્સંગજન એટલે વચનામો સાંભળવા, હવે મને વચનામો જેટલું ગમે એટલું સત્સંગજન ના ગમે, કે મને જે રસ વચનામતમાં પડે છે એ રસ મને સત્સંગજનમાં એટલો નથી પડતો, કારણ કે ચરિત્ર ગ્રંથ છે અને ઊંડા ઉતર્યા પછી વચનામૃત એ તો આત્મા બની જાય. એવા અહીં તો બધા લેવા આવતા ને એવા જોવા મળે, ક્યારેક ક્યારેક ભૂલમાં વચનામૃત લઈ ગયા ને તો પાછો આપી જાય ને સત્સંગજન લઈ જાય, એવાય મળે છે સત્સંગજન પાછો આપી જાય ને વચનામૃત લઈ જાય, એટલે બે ક્વોલિટી હોય, સમજાય, બે પ્રકારની ક્વોલિટી છે. જોકે ભક્તો ચરિત્રો હું કમ નથી કહેતો, ચરિત્ર તો ચરિત્ર જ છે, પરંતુ તેમ છતાં જ્ઞાન પ્રધાન જેનું અંગ પડે એને વચનામૂળ. તમે જુઓ ને, ઘણા એવા સંપ્રદાયમાં દાદા જોવા મળે તમને, ગઢા બુઢા હોય, આપણને એમ લાગે ને કાંઈ ખબર નહીં પડતી હોય, પણ વચનામૃત એવા વ્યસની બની ગયા હોય, અઠવાડિયે પાઠ કરી નાખે, આઠ દાડે મેં પાઠ થઈ જાય, અને વચનામૃત વાંચી વાંચી જ કરતા હોય. આપણે કહીએ દાદા વચનામૃત તો સમય બહુ મજા આવે છે, ખબર બીજી કાંઈ ન પડતી હોય. તમે એને પૂછો તેલ ઘીનો ભાવ શું ખબર ન હોય, પણ તેમ પૂછો આ વચનામૃતમાં શું કીધું, તરત હડફ લેખાની રિવોલ્વરમાંથી ગોળી છૂટે, એમ જવાબ છૂટે કે આ વચનામૃતમાં મહારાજે આમ કીધું. 400-500 રૂપિયા એક ગામમાં મેં ગયેલા, સંતો સાથે હતા, પણ મારે નાવા જવું હતું, તે નિર્દોષ હોય મેં કીધું હું નાવા જાઉં છું, આ દાદાની પાસે તું બેઠો વચનામૃત વાંચ. બીજા બે ત્રણ દાદા બેઠા હતા, એટલે પછી એને વચનામૃત ખોલ્યું, એમાં સંત મહાત્માને વચનામૃત શરૂ થયું, સહજ આવ્યું, ખોલ્યું, શરૂ કર્યું, બે લીટી વાંચીને દાદાએ શરૂ કર્યું, આમાં મારા સંત મહાત્મે કીધું આ વચનામૃતમાં મહારાજ આ પ્રશ્નમાં આમ કીધું, આ પ્રશ્નમાં આમ કીધું, આ પ્રશ્ન મહારાજ આ વચનામૃતમાં આમ કીધું, આ વચનામૃત મહારાજ આમ કીધું, આ વચનામૃત મહારાજ આમ કીધું. તો હું ના અડધો કલાક થઈ તો હજી જ બટા જટી હાલતી હતી. આખે આખા વચનામૃતમાં જેટલા મહાત્મ્યના વચનામૃત બધા દાદાએ કહી દીધા, અને પ્રશ્નની સાથે બીજા મધ્યના 16માં બીજા પ્રશ્નમાં આમ છે, ઓલામાં ત્રીજા પ્રશ્નમાં મહારાજ કીધું છે, ઓલામાં આમ કીધું છે. પછી મારા મનમાં થયું કે દાદા વચનામૃતના પ્યાસી બન્યા એને જરૂર કોઈક મહાપુરુષનો સ્પર્શ થઈ ગયો હોય, નહીં તો વચનામૃત અડે નહીં, કોઈક સારા સાધુના જોગમાં આવી ગયા હોય. એટલે મેં પૂછ્યું દાદા, મેં કીધું તમને વચનામૃત આટલું બધું રોચક બન્યું તે તમે કયા સંતોના જોગમાં આવેલા? ત્યારે મને કે સ્વામી હું જેતપુરના હરિકૃષ્ણ દાસ સ્વામીના જોગમાં આવી ગયેલો. સારા સાધુના જોગમાં આવેલી વસ્તુ ભક્તો અસ્થિ ન રહે, એનું અંગ બદલાઈ જાય, એનું અંગ બદલાઈ જાય. પણ અંગ ક્યારે બદલાય? તો જીવ જ્યારે સુપ્રત થઈ જાય ત્યારે અંગ બદલાઈ જાય. વચનામૃત ગ્રંથ એવો છે, અદભુત ગ્રંથ છે. એકવાર એની અંદર રસ જાગે તો કોઈ તાકાત નથી. અરે આમાં રસ જાગેલા રાતના રાત જાગી જાગીને પાઠ કરનારા પણ જોયા, જેને રસ જાગ્યો છે. એટલે વચનામૃત ગ્રંથ એવો છે. એટલે બે આપણે રાખ્યા છે, પુરુષોત્તમ પ્રકાશ અને વચનામૃત, જેથી કરીને બે વસ્તુ મળે ને, એકલી ઘારી ખાય મોઢું ભાંગી જાય. અરે દાળે જોઈ, શાકે જોઈ, બધું જોઈ ને, અને પુરુષોત્તમ પ્રકાશમાં પાછું નિષ્કળાંશ શું કર્યું, આખું ભાણું પીરસ્યું છે, ઘારી મૂકી છે, જલેબી મૂકી છે, પૂરી મૂકી છે, સંભારો મૂક્યો, શાકે મૂક્યો છે, ને દાળ ના ઘૂંટડા મૂક્યા છે, કઈક બોલો, આખું ભાણું પીરસ્યું છે. એથી કરીને જરાક વધારે મજા આવે નહીં, પણ વચનામૃત તો વચનામૃતના સ્થાને છે, બહુ અદભુત વચનામૃત છે. મહારાજ કેટલી સરસ વાત કહે છે. શ્રીજી મહારાજ એમ વાર્તા કરી દે, જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે, અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે. પહેલાં તો વાત મારે શબ્દ ક્યાં મૂક્યો, જેના જીવનમાં સત અને અસતનો વિવેક હોય, સાર અસાર હોય, એનું જીવન કેવું હોય, તો કે એને સતત આલોચના હોય કે મારે એવું થવું છે ભગવાન રાજી થાય, ભગવાનને વર્ણી મારે થવું છે, ભગવાન રાજી થઈ જવું થવું છે, સતત એને આલોચના હોય. આલોચનાનું ફળ શું મળે, તો કે પોતે સતત પોતાનું મનોમંથન કરતો હોય કે કઈ જગ્યાએ મારામ ખોટ છે, ક્યાંય ખામી છે, ભગવાન નારાજ થાય એવું કોઈ જગ્યાએ છે, સતત આલોચના, એને સતત આલોચના હોય, અને પોતાને જરાય કેમ લાગે કે આટલી પણ વસ્તુ આમાં ભગવાન નારાજ થાય, એનો તાબડતોબ એ ત્યાગ કરી દે. વિવેકી જે છે એ તાબડતોબ પોતાને જ્યાં જરા કે લીકેજ પડી દેખાય એટલે એનો ત્યાગ કરી દે. અને ભગવાનના જે સંત કે ભક્ત, મહારાજ કેવું મૂક્યું, અને વિચારને તેનો ત્યાગ કરી દે, અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે, અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે. કાંઈ અવગુણ ભાસતો હોય શબ્દ છે, અવગુણ ભાસતો હોય તો એનો ત્યાગ કરી દે, એના ગુણ હોય એને ગ્રહણ કરે. ભાસતો એ માને, એને એમ અનુમાન હોય કે આમાં આટલી કંઈક ખોટ લાગે, અથવા તો એને એને સાંભળ્યું કે કોઈક આમ છે કામ છે, એટલે એના મનમાં આમ થાય કામ હશે, તરત એ વિચાર કરે. આ જો અવગુણ આવો હોય તો એનું પરિણામ આવું હોય, અને લાંબો વિચાર કરે, અને વિચાર કરતા કરતા એમ લાગે કે ના વાત મળે આ બરાબર નથી, અને આ ગુણ તો બહુ જબરજસ્ત દેખાય છે, એમ કરી અને ગુણને ગ્રહણ કરે અને અવગુણનો ત્યાગ કરે. કેવા ગુણ અવગુણ બરાબર યાદ રાખો, કેવા અવગુણનો ત્યાગ કરી દે? તો મહારાજે દોષ જે છે એમ મારે બે વિભાગ કર્યા. એક દોષ એવો બતાવે જેનું પ્રાયચિત કરવું પડે, એક દોષ એવો છે જેને સ્વાભાવિક દોષ ગણવામાં આવે છે. તો પ્રાયચિત કરવું પડે એવો કોઈ દોષ દેખાય, કોઈ ભગવાનના સંત કે ભક્ત, તો એનો ત્યાગ કરી દે એમ નહીં. સમજાણું? એ દોષ તો દોષ છે, દોષ કા ગુણ નથી. પ્રાયચિત કરવું પડે એવો કોઈ દોષ હોય તો એ પોતે ભગવાનનો ભક્ત હોય તો એનો હિતે શું બની, એને બળ આપી અને એમ કે ભલામણ આવા મોટા ભગવાન મળ્યા છે અને આપણે ક્યાં અક્ષરધામ સુધી જવું છે, આટલી જરાક મહેનત કરીને આ તો આમ થઈ જાહે, એમ કરી એને ઉલટાનું બળ આપીને દોષ કઢાવે. એ જે દોષ છે દોષ કઢાવે, દોષને એને ઘૃણા નહીં દોષ કઢાવે. બાકી જે સ્વાભાવિક દોષ છે જેનું પ્રાયચિત નથી પણ માણસ બોલવા ઉતાવળો છે તો વચ્ચે બોલબોલ કરે એવી કંઈક પ્રકૃતિ, એનો એ ત્યાગ કરે, કાંઈ નહીં હવે બોલબોલ કરે, પણ ભગવાનનો ભગત કેવો છે? એકાંતિક ભગત છે, આટલો સ્વભાવ તો હોય, એમ માની એવા સ્વભાવનો ત્યાગ કરી દે. પંચ વર્તમાનની ફરક એ તો આ સંપ્રદાયમાં ચાલે જ નહીં. આ સંપ્રદાયો દિવ્ય છે. પંચવર્તમાન વસ્તુ એવી છે, કાં તો એ વ્યક્તિને પંચવર્તમાનની ખોટને કાઢવી પડે અથવા તો સંપ્રદાય એવો છે કે આ સંપ્રદાય આખો એને છોડવો પડે. છોડવો પડે એટલે મહારાજ કીધે પ્રમાણ ન રહે, મહારાજ કે મારો નથી એટલે છૂટ ગયો. મહારાજ શું કીધું? એ મારો નથી એટલે સંપ્રદાય છૂટી ગયો. સંપ્રદાયમાં આપણે ક્યાં સુધી કહેવાય ખબર છે? જ્યાં સુધી આપણો મોક્ષ અકબંધ રહે એવી પ્રગતિ છે ત્યાં સુધી સંપ્રદાયમાં છીએ. આપણો મોક્ષ બગડે, મોક્ષ ન થાય એ પોઝિશન ઉપર જતા રહ્યા એટલે સંપ્રદાયમાં નથી આપણે. એટલે બહુ સરસ વાત મહારાજ કરે છે. મહારાજ કે ભગવાનના ભક્તની અંદર એને કાંઈ દોષ ભાસતો હોય તો એનો ત્યાગ કરે, સ્વાભાવિક દોષ હોય તો એનો ત્યાગ કરે, પણ પંચવર્તમાન સંબંધી જે ભૂલ છે એનો એ ત્યાગ ન કરે. એ વ્યક્તિનો દોષનો ત્યાગ કરાવે, અને વ્યક્તિ દોષનો ત્યાગ ન કરે વ્યક્તિનો પણ ત્યાગ કરે, પણ પંચવર્તમાન સિવાયનો જે દોષ છે એવો દોષ હોય તો એવો દોષનો ભગવાનનો ભક્ત ત્યાગ કરે. કેવી રીતે ત્યાગ કરે? એના ગુણનો વિચાર કરે. આમ આ સ્વભાવ જરાક તરાક છે, પણ ભગવાનનો ભગત કેવો સારો, બધા વર્તમાન કેવા સરસ પાળે છે, કેવી ભજન ભક્તિ કરે છે, હશે જવા દો ને. ક્યારેક માનો સ્વભાવિક દોષ છે, આળસનું અંગ છે, કાંઈ કરતો નથી, આળસનું અંગ છે, એટલે જરાક મનમાં આમ થાય કે માળો બધા મહેનત કાંઈ આ બેઠો છે, પણ તરત વિચાર થાય કાંઈ નહીં બીજા થોડીક વધારે કરી નાખશે, પણ ભજન કેવું કરે છે, પંચવર્તમાન કેવા ખબરદાર થકો પાળે, વાંધો નહીં ભલે ને રહ્યો, એમ વિચાર કરીને જે આળસરૂપી અંગ છે એનો એને મનમાં અભાવ વર્તો હતો, અભાવને એ કાઢી નાખે એના ગુણનો વિચાર કરીને, નહીં કે મહારાજ એવું ચલાવી લેવા માગે છે કે ગમે તેવો દોષ હોય તો રહેવા દેવો અને એ રહેતા થકા જેનો મહિમા, એવી મહારાજ કોઈ વાત કરવા માગતા નથી. એટલે બહુ સરસ મહારાજ કહે છે. અને ભગવાન અને સંતે જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચન વિશે સંશય કરે. ઓલું પંદરમું તો એવું જ આવે, સોળમું પાછું આવ્યું, જે જે વચન કહે એને પરમ સત્ય કરીને માને પણ એમાં કોઈ દી સંશય કરે અને ત્યાં મારા સ્પષ્ટીકરણ નહોતું કર્યું, એને થોડું સ્પષ્ટીકરણ કર્યું. કયું વચન? તો મહારાજ કે અને સંત કહે છે તું દેહ ઇન્દ્રિય મન પ્રાણથી જુદો છું, સત્ય છું એનો જાણનારો છું, દેહાદિક સર્વે અસત્ય છે એમ વચન કહે તેને સત્ય માનીને સર્વથી જુદો આત્મરૂપે વર્તે. સંત આવું વચન કહે કે તું દેહ નથી, તું તો આત્મા છો, બ્રહ્મ છો, ભગવાનનો દાસ છો, અને ભગવાન મળ્યા પછી આમ તો આપણે કરવું જોઈએ, આટલું કર વાંધો નહીં આવે, જરાક દેહને આમ તેમ થાય, દેહ આપણે છીએ જ નહીં, એકાદશી મોટી આવે ભલામણા નિર્જળા કર, આવી મોટી એકાદશી આવે નિર્જળા ન કરીએ તો ભગવાન નારાજ થાય, કર ને, પણ મને નહીં સેટિંગ થાય, અરે ભલામણા દેહને કાંઈ થઈ જતું નથી, એવા વચનો કે એને પરમ સત્ય કરીને માને. તું દેહ નથી, તું તો આત્મા છો, આત્માનો વિચાર કરીને દેહના સુખ નો એકલો વિચાર કરી છો, એવા વચન કે એને પરમ સત્ય કરીને માને. અને માનો કે એવા વચનો કે તેમ છતાં પેલો હવળે નહીં, ક્યારેક બની શકે તેમ ગમે એટલું કહો તો ન હવળે, બોલો પેલું ધામણું ન હોય, મધારે ગમે એટલી વાસળે વગાડે, પેલો બિચારો મધારે મરી ગયો તમને ખબર, અમારા સરદારમાં 25 વર્ષ પહેલા એક મધારે રમવા માટે આવેલો, બધાને ભેગા કર્યા કે આવો આવો કે લોટ લેતા હોય કે હમણાં જો આમાં ફણીધર બહાર નીકળશે, એટલે છોકરા મોકરા બધા ગામના ભેળા થયા, પછી બહુ પપડું વગાડ્યું, બહુ પપડું વગાડ્યું, અગાડી વગાડીને થાક ગયો પણ માળો બહાર જ નીકળે નહીં. વગાડતા 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 ઓલા લોહીની ઉલટી થઈ ગઈ બિચારા અને પતી ગયો. આ સરદારનું નામ દીધો ખાલી, ક્યાં થયું ખબર નથી આપણને. અને તો આ બધા વિચાર છે કે અમે તો સરદારમાં કોઈ દેખ્યું નથી ને. ઓલે બચાવ મરી ગયો. હવે મરી જાય માણા બધાને વચ્ચે એટલે પોલીસ તો આવી જાય. પોલીસ ચારે બાજુ શું થયું, આમ થયું તેમ થયું, ગામના લોકોને કીધું શું તમે કર્યું, અમે કાંઈ ભાઈ સાહેબ કર્યું નથી, અમે તો ઊભા ચારે બાજુ વેટડા એ પોપડું વગાડે વગાડે કરતો હતો, ખબર નહીં શું થયું, બહુ પપડું વગાડ્યું. તે હું કામ પપડું વગાડતો, ઈ કહેતો હતો લોટ લઈ આવો હું પપડું વગાડું, આમ જ ફણી દરબાર નીકળશે અને વગાડતો. તમે જોતા હતા હમણાં નાગ નીકળશે, હમણાં નાગ નીકળશે, કઈ નીકળ્યો નહીં, આ મરી ગયો. પછી પોલીસે દંડિયો હાથમાં હોય ને દંડિકો એને કરી અને કનડિયાનું ઉપલું ઢાંકણું અધ્ધર કર્યું, તે અંદર ફણીધર નહોતું, ડાંડું પીડ્યું હતું, એ આંધળું નહીં, એ ફેણ માંડે સમજાય છે, ગમે એટલો બિચારો પોપડા વગાડે તોય. વાત સમજાય છે? જો કે આ શિબિરમાં બધા ફણીધર જ છે, કઈ સવાલ નથી. એટલે આશા છે કે જરૂર ફેણ માંડશે. અને હાચું કહું, આ સત્સંગ, આવો દિવ્ય સત્સંગ મળ્યા પછી ફેણ ન માંડે એવા ડેંડા જેવું જીવન જીવીને હું લેવાનું. એ આવા પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મળ્યા, અવશ્ય મેં ફેણ માંડે, આમ અવશ્ય મેં ફેણ માંડે, ભલે નાનું બચ્ચું હોય પરંતુ એની સહજ પ્રકૃતિ ફેણ માંડ્યા વિના રહે. અને ડેંડ હોય તો તમે ગમે એટલું ધોકાવો તો એમાં ફેરફાર થાય. અને એટલે મહારાજે એવું કહેવા માંગે છે કે સંતનું વચન તરત માને. કયું વચન? તો દે તું નહીં, તું આત્મા છો. અરે ભલામણા ભગવાન ભજવા જઈ, હું બીડી સુઈ સુઈ કરજો, મૂકીને પડતી એ મૂકી દે. અરે કેટલા વર્ષથી આ સત્સંગ થયો, હવે તો બંધ કરો બહારનું ખાવાનું, એ તરત આંચકો લાગે કે મૂકી દેવું છે, હાલો આજથી મૂક્યું. એને ફણીધર કહેવાય. હાથ શિબિર વરે સ્વામી, હાથ શિબિરથી રેગ્યુલર આવું. અને પાછો આવ્યો હોય તો રસ્તામાં ગાંઠિયા ખાતો હોય, જાય ત્યારે ફાફડા ખાતો જાય. હાથ શિબિર ભર્યા પછી પણ એને શું કહેવાય? શું કહેવાય હર્ષદભાઈ, શું કહેવાય? તમે બધા બોલો છો, પછી કહેતા નહીં સ્વામી, આપણને ડેંડા કહેતા, હું નથી કહેતો. મુમુક્ષની તૈયારી હોવી જોઈએ, બસ તૈયારી વાળો મુમુક્ષ જરૂર પોતાના લક્ષ સુધી પહોંચી શકે છે. મહારાજ એવું કંઈક કહેવા માગે છે. મહારાજ કે ભગવાન અને સંત જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચન વિશે સંશય કરે નહીં. કયું વચન? તો સંત કહે જે તું દેહ ઇન્દ્રિય મન પ્રાણથી જુદો છું, સત્ય છું એનો જાણનારો છું, અને એ દેહાદિક સર્વે અસત્ય છે એમ વચન કહે તેને પરમ સત્ય માનીને સર્વથી જુદો આત્મરૂપે વર્તે, પણ મનના ગાઢ ભેળો ભળી જાય નહીં. એ રીતે વર્ત્યો ક્યારે કહેવાય? તો મનના ગાઢ ભેળો. મન તો ગાઢ કરે, મનનો કાંઈ મેળ નથી, અને પાછા ઘણા જન્મોથી એની આદત છે એટલે એવો ઘાટ કરશે. પણ સંતનું વચન એને યાદ આવે, મનમાં એમ થાય કે ના, સ્વામી કહેતા હતા કે આવતા ગાંઠિયા ખાય ને જાતા ફાફડા ખાય, એને શું કહેવાય? ડેંડું કહેવાય. હવે જો આપણે ખાઈએ તો ડેંડું સાબિત થાય, માટે ન ખવાય. હવે શિબિર ભરી માટે હવે તો આપણાથી ખવાય. અને આમ જો સંકલ્પ કરે તો મહારાજ કે મનના ગાઢ ભેળો ભેળો કહેવાય નહીં. અને એને સંતનું વચન પરમ સત્ય માન્યું કહેવાય. અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે. પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા પદાર્થ અને પદાર્થ અને એવો સંગ બેને ઓળખી રાખે. એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા પદાર્થને ઓળખી રાખે. માને એવા રજોગુણના પ્રસંગમાં એ રહે નહીં કે જે રજોગુણને અવલંબને કરી અને એકાંતિક ધર્મમાં ખોટ્યા. દાખલા તરીકે કોઈ એમ કે હાલ ફિલ્મ જોવા ટોકીઝમાં, એ પદાર્થ અને સંઘનો એ ત્યાગ રાખે. એના મનમાં ખબર છે કે ત્યાં હું જઈશ તો મારે એકાંતિક ધર્મની અંદર ખોટ આવશે, અને તેથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે નહીં. અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે, અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે. સવળો વિચારોને પસંદ કરે, અવળો વિચારનો ત્યાગ. સવળો વિચાર કયો? તો કહો આત્મા છું, દેહ નહીં, શુદ્ધ છું, સનાતન છું. એ સવળો વિચાર એને ગ્રહણ કરે અને અવળા વિચારનો ત્યાગ કરે. કોઈ એમ કે ભાઈ કાંઈ કરી કરીને તૂટી જાય, કાંઈ વળે નહીં, એ કાંઈ ન કરાય, આપણે જીવતો એમ જીવાય. અને એમ કઈ થોડાક ભગવાન મળી જવાના વગેરે વગેરે કોઈ શબ્દ એને પડે તો, અથવા તો પોતાનું મન એવા સંકલ્પ કરી તો કે એમ તો મરી જાય ને એમ કરીએ તો, એવા અવળા સંકલ્પ પોતાને થતો તે સંકલ્પ નો પોતે ત્યાગ કરે, સવળા વિચારનો સ્વીકાર કરે. એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે તેને વિવેક છે, ત્યારે વિવેકી કહેવાય. નહીતર જગતમાં વિવેક કોને કે, ઘેરે જાય ને પાણી ભરી દે ટાઈમે અને આવો આવો કેમ છો મજા છો, એટલે વિવેકી ન પૂછે તો અવિવેકી. એ બધો વિવેક કેવો છે? લૌકિક વિવેક છે. કેવો છે? લૌકિક વિવેક છે. અને લૌકિક વિવેકથી લૌકિક વસ્તુ જ પ્રાપ્ત થાય. શું પ્રાપ્ત થાય? તમે આવ્યા બોલાયા પ્રેમથી શરબત પાયું પાણી પાયું એટલે તમે જાઓ એટલે તમને પાય, સમજાણું? એ ફાયદો થયો લ્યો લૌકિક વિવેકનો. તમે જેવા હાચવે એ તમને હાચવે, એથી પર કાંઈ ન થાય. પણ આધ્યાત્મિક જ્યારે વિવેક પ્રાપ્ત થાય, સવળા વિચારને ગ્રહણ કરીને અવળા વિચારનો જ્યારે ત્યાગ કરે, ત્યારે મુમુક્ષ મુક્ત કક્ષા સુધી પહોંચી શકે અને ભગવાનને રાજી કરી શકે. એવી રીતે મારા સરસ પ્રથમનો 16મા વચનામૃતમાં વાત કરી, એની સાથે અહીંયા આપણે વચનામૃતની કથાને પૂર્ણ કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની.